એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપની ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફરે નીકળવાના છીએ જેણે આપણી 21મી સદી પર એક એમ કહી શકાય કે કાયમી છાપ છોડી છે, એક ભયાવહ ઘટનાના મૂળિયા ખોદી કાઢ્યા છે.
હા, પુસ્તક છે લોરેન્સ રાઇટનું, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા, ધ લૂમિંગ ટાવર, અલ કાયદા એન્ડ ધ રોડ ટુ 9/11.
બરાબર, ધ લૂમિંગ ટાવર.
અને આ પુસ્તક છે ને આજે પણ એટલું જ મહત્વનું છે, કેમ કે તે આપણને યાદ અપાવે છે કે 9/11 જેવી જે ઘટનાઓ હોય એ કઈ રાતોરાત નથી બની જતી.
સાચી વાત છે.
એની પાછળ તો દાયકાઓનો વૈચારિક સંઘર્ષ હોય છે, પછી વ્યક્તિગત ડ્રામા અને ખાસ કરીને મોટી સંસ્થાઓની ગંભીર ભૂલો જવાબદાર હોય છે. અને આ સમજવું આજના જટિલ વિશ્વ માટે મને લાગે છે ખૂબ જરૂરી છે.
બિલકુલ. તો આટલો જટિલ વિષય અને એના લેખક લોરેન્સ રાઇટ, એમના વિશે થોડી વાત કરીએ. મતલબ એમની શું ખાસિયત છે આ વિષય પર લખવા માટે?
જો, લોરેન્સ રાઇટ એક ખૂબ જ અનુભવી અમેરિકન પત્રકાર અને લેખક છે. લાંબા સમયથી ધ ન્યૂયોર્કર જેવા પ્રતિષ્ઠિત મેગેઝિન સાથે જોડાયેલા છે.
હા,
અને એમની ખાસિયત જ એ છે કે મધ્ય પૂર્વ, આતંકવાદ, ધાર્મિક કટ્ટરતા આ બધા વિષયોમાં એમનું સંશોધન ખૂબ ઊંડું હોય છે અને લખે પણ એકદમ સંતુલિત રીતે.
અને આ પુસ્તક માટે તો એમણે જે મહેનત કરી છે, મેં સાંભળ્યું 5 વર્ષ, 600થી વધુ ઇન્ટરવ્યૂ.
હા હા, 5 વર્ષનું સંશોધન અને 600થી વધુ ઇન્ટરવ્યૂ. અને એમાં પણ કોણ કોણ, CIA અને FBIના અધિકારીઓથી માંડીને અલ કાયદા સાથે જોડાયેલા લોકો સુધી.
બાપરે,
એટલે આ મહેનત ખરેખર અસાધારણ કહેવાય. પણ એમની અસલી કળા છે ને એ ખાલી માહિતી ભેગી કરવામાં નથી, એ માહિતીને એક રસપ્રદ, એક માનવીય વાર્તામાં ગૂંથી લે છે. એ ખાલી ઘટનાઓ નથી કહેતા, પણ પાત્રોના મનમાં શું ચાલે છે, એમની પ્રેરણા શું, નબળાઈ શું, એમણે કેમ અમુક નિર્ણયો લીધા, એ બધું બતાવે છે.
એટલે ઇતિહાસને જીવંત કરી દે છે એમને. ખાલી શું થયું નહીં, પણ કેમ થયું અને કોણે કર્યું, એની પાછળની માનવીય બાજુ અને સંસ્થાકીય ભૂલો પર ભાર મૂકે છે.
ચોક્કસ. એમની પત્રકાર તરીકેની શૈલી જેવી છે કે મોટી ઘટનાઓ પાછળની નાની પણ મહત્વની કડીઓ શોધી કાઢે, અને એટલે જ આ પુસ્તક આટલું પ્રભાવશાળી બન્યું ને પુલિત્ઝર પણ મળ્યું.
સાચી વાત છે.
એ મૂળ સવાલનો જવાબ શોધે છે કે ભાઈ આખરે થયું શું હતું, કેમ એક નાનું, કોઈ દેશના સીધા ટેકા વગરનું આતંકવાદી જૂથ દુનિયાની સૌથી મોટી મહાસત્તા પર આવો ભયાનક હુમલો કરી શક્યો.
તો ચાલો પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માગે છે લેખક?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે 9/11 કોઈ અચાનક બનેલી ઘટના, કોઈ અકસ્માત નહોતો. એ તો દાયકાઓથી જે કટ્ટર વિચારધારા પાકી રહી હતી, જે વ્યક્તિગત બદલાની ભાવનાઓ હતી, અને સૌથી ચિંતાજનક વાત, અમેરિકન ગુપ્તચર એજન્સીઓની અંદર જે ગળાકાપ હરીફાઈ ચાલતી હતી, અને સંકલનનો જે અભાવ હતો એનું પરિણામ હતું.
એટલે કે સંકેતો તો હતા, પણ કોઈએ જોયા નહીં અથવા કદાચ જોવા ના માંગ્યા. અને આ એજન્સીઓ વચ્ચેની હરીફાઈ, આ વાત થોડી ચોંકાવનારી નથી, મતલબ આટલી હદે?
હા, પુસ્તકની મુખ્ય દલીલ જ એ છે. CIA જે વિદેશમાં જાસૂસી કરે અને FBI જે દેશની અંદર કાયદો સંભાળે,
હા,
આ બંને વચ્ચે એટલી ઊંડી દુશ્મનાવટ હતી, એટલો અવિશ્વાસ હતો કે એમની પાસે 9/11ના ષડયંત્રના અલગ અલગ પુરાવાના ટુકડા હતા.
ખરેખર?
હા, પણ એમણે એકબીજાને આપ્યા જ નહીં. કારણ, સંસ્થાકીય ઈર્ષ્યા. આ મારી માહિતી છે, હું કેમ આપું, આવો અભિગમ. અને બહુ ભારે પડ્યો.
બાપરે, આ તો કોઈ ફિલ્મની વાર્તા જેવું લાગે છે, પણ આ હકીકત છે. તો પુસ્તકનો મુખ્ય હેતુ આખી વાત કહેવાનો છે, અલ કાયદા કેવી રીતે બન્યું અને અમેરિકા કેમ નિષ્ફળ ગયું.
બરાબર. રાઇટનો ઉદ્દેશ એ જ છે કે 9/11ના મૂળિયા સુધી પહોંચવું, આ આધુનિક જિહાદી ચળવળ કેવી રીતે વિકસી અને અમેરિકા આટલી મોટી સત્તા, એને રોકવામાં કેમ નિષ્ફળ ગઈ, એની એક ઊંડી, ઐતિહાસિક અને સૌથી મહત્વનું માનવીય કહાણી કહેવી છે.
આ ખાલી ઘટનાઓનો ક્રમ નથી, પણ કારણોની પૂરી તપાસ છે.
હા, અને પુસ્તકની રજૂઆત પણ રસપ્રદ છે. બે વાર્તાઓ સમાંતર ચાલે છે એમ કહેવાય છે.
હા, બરાબર. બે ટ્રેક છે.
એક ટ્રેક છે અલકાયદાના ઉદયનો, એ શરૂ થાય છે છેક 1940ના દાયકામાં ઇજિપ્તના એક લેખક હતા સૈયદ કુતુબ. એમના મનમાં પશ્ચિમી સંસ્કૃતિ માટે ખૂબ નફરત હતી. પછી આવે છે અયમાન અલ ઝવાહિરી, ઇજિપ્તના જ ભણેલા ગણેલા ડોક્ટર, પણ કુતુબથી પ્રભાવિત થઈને હિંસક રસ્તે વળી ગયા.
અને પછી એન્ટ્રી થાય છે ઓસામા બિન લાદેનની, સાઉદી અબજપતિનો દીકરો, અફઘાનિસ્તાનમાં ગયા સોવિયત સંઘ સામે લડવા.
હા, ત્યાં જવાહિરી સાથે એમની મુલાકાત થઈ, દોસ્તી થઈ અને બંને મળીને અલકાયદાની સ્થાપના કરી.
અને આ બધું પેલી અફઘાન વોરની બેકડ્રોપમાં થયું, જેણે અજાણતા જ જાણે આખી દુનિયાના જિહાદીઓ માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ બનાવી દીધું.
બરાબર. અને બીજો ટ્રેક છે અમેરિકાના પ્રતિભાવનો અને એની નિષ્ફળતાઓનો.
હા,
અહીં મુખ્ય પાત્ર છે જ્હોન ઓનીલ, એફબીઆઈના કાઉન્ટર ટેરરિઝમ ચીફ હતા. ઓનીલ એવા જૂજ લોકોમાં હતા જે અલકાયદાનો ખતરો શરૂઆતથી સમજી ગયા હતા.
પણ એમને સિસ્ટમમાં બહુ તકલીફ પડી એમને.
હા, એમની પોતાની પ્રકૃતિ પણ થોડી જિદ્દી હતી, પણ સિસ્ટમની જડતાએ એમને બહુ હતાશ કર્યા.
અને અહીં જ પેલી એફબીઆઈ વિરુદ્ધ સીઆઈએની લડાઈ આવે છે ખરું ને? એકનો અભિગમ કાયદાનો, બીજાનો જાસૂસીનો.
બરાબર. એમની વચ્ચે સંકલન એટલું ખરાબ હતું કે સીઆઈએ પાસે ભવિષ્યના 9/11 હુમલાખોરો અમેરિકામાં છે એવી માહિતી હતી, છતાં એમણે એફડીઆઈને ટાઈમસર કીધું જ નહીં.
શું વાત કરો છો?
હા, અને પુસ્તક આ બંને વાર્તાઓને અંતે જોડે છે જ્હોન ઓનીલના દુઃખદ અંત સાથે, જેઓ 9/11ના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં જ મૃત્યુ પામ્યા.
આ ખરેખર બહુ જટિલ અને બહુ સ્તરીય વાર્તા છે. ચાલો અમુક મુદ્દાઓ પર થોડા વધુ ઉમટા ઉતરીએ. શરૂઆત કરીએ વૈચારિક મૂળથી. સૈયદ કુતુબ, એ આખી વાર્તામાં આટલા મહત્વના કેમ છે?
જુઓ, સૈયદ કુતુબને ઘણા લોકો આધુનિક ઇસ્લામિક કટ્ટરવાદના બૌદ્ધિક પિતામહ માને છે. 1940ના દાયકાના અંતમાં એ ભણવા માટે અમેરિકા ગયેલા, પણ ત્યાંનો સમાજ એમને જરાય ન ગમ્યો.
કેમ?
એમને લાગ્યું કે આ સમાજ બહુ ભૌતિકવાદી છે, જાતીય રીતે છૂટછાટવાળો છે, આધ્યાત્મિક રીતે ખોખલો છે. એનાથી એમને સખત નફરત થઈ ગઈ.
અને આ નફરત એમના લખાણોમાં ઉતરી, ખાસ કરીને માઇલસ્ટોન્સ નામના પુસ્તકમાં.
હા, એ પુસ્તકે ઘણા યુવાનોને હિંસક જેહાદ તરફ વાળ્યા. એમણે કહ્યું કે પશ્ચિમી પ્રભાવ અને જે ભ્રષ્ટ મુસ્લિમ શાસનો છે એમની સામે હથિયાર ઉઠાવવા જોઈએ.
એટલે અલકાયદાનો જે અમેરિકા વિરુદ્ધ હતો એ ખાલી રાજનીતિક નહોતો, પણ એની પાછળ ઊંડો સાંસ્કૃતિક અને વૈચારિક વિરોધ પણ હતો.
બિલકુલ. અને પછી શું થયું? ઇજિપ્તની સરકારે એમને ફાંસી આપી દીધી, એટલે એ તો શહીદ બની ગયા.
ઓ!
અને એમને વિચારો વધુ ફેલાયા. ઝવાહિરી જેવા લોકો સીધા એમનાથી જ પ્રભાવિત હતા, એટલે કુતુબને સમજ્યા વગર અલકાયદાની વિચારધારાની ઊંડાઈ સમજવી અઘરી છે.
બરાબર. હવે અલકાયદાના નિર્માણ પર આવીએ. બિન લાદન અને ઝવાહિરી એ કેવી રીતે ભેગા થયા અને પેલું અફઘાન યુદ્ધ, એનો શું રોલ હતો?
અફઘાન યુદ્ધ એટલે કે 1980ના દાયકામાં સોવિયત સંઘ સામેનો જેહાદ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.
હા,
અમેરિકા, સાઉદી અરેબિયા આ બધા દેશોએ સોવિયત સંઘને હરાવવા માટે મુજાહિદ્દીનોને પૈસા આપ્યા, હથિયાર આપ્યા. આ યુદ્ધે આખી દુનિયામાંથી કટ્ટરવાદી મુસ્લિમ યુવાનોને ખેંચ્યા અને અફઘાનિસ્તાન જણે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદની યુનિવર્સિટી જેવું બની ગયું.
અને ત્યાં જ બિન લાદેન અને ઝવાહિરી મળ્યા. બિન લાદેન પાસે પૈસા હતા, કરિશ્મા હતો,
અને ઝવાહિરી પાસે વિચારધારા હતી, ઓપરેશનલ અનુભવ હતો. આ બંનેની જોડીએ અલકાયદા એટલે કે ધ બેઝ નો પાયો નાખ્યો.
બિન લાદેન ચહેરો બન્યા અને ઝવાહિરી એમનું ભેજું, એમ કહી શકાય?
હા, કંઈક અંશે. શરૂઆતમાં એમનું લક્ષ્ય બીજું હતું, પણ જ્યારે અમેરિકી સૈનિકો સાઉદી અરેબિયામાં આવ્યા ત્યારે બિન લાદેને અમેરિકાને મુખ્ય દુશ્મન જાહેર કરી દીધું.
અને પછી હુમલાઓ શરૂ થયા. 1993માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પહેલો હુમલો.
હા, પછી 1998માં આફ્રિકામાં અમેરિકી દૂતાવાસો પર બોમ્બ માર્યા. 2000માં યમનમાં યુએસએસ કોલ જહાજ પર હુમલો.
આ બધા હુમલાઓ શું બતાવતા હતા?
એ અલકાયદાની વધતી તાકાત પણ બતાવતા હતા અને અમેરિકન તંત્રની નિષ્ફળતા પણ.
અને નિષ્ફળતાઓ આપણને પાછા પેલી ગુપ્તચર એજન્સીઓ પર લાવે છે, જ્હોન ઓનીલ અને એમની હતાશા અને પેલો એફબીઆઈ વીએસસીઆઈનો ઝઘડો.
હા, જ્હોન ઓનીલ એક રસપ્રદ પાત્ર હતા. ખૂબ હોશિયાર, ઝનૂની અલકાયદાનો ખતરો એ બરાબર પામી ગયેલા, પણ એટલા જ જિદ્દી હતા, નિયમો તોડવામાં માનતા.
એટલે એમના દુશ્મનો પણ ઘણા હશે એફબીઆઈમાં?
હા, ચોક્કસ. પણ સૌથી મોટો સંઘર્ષ તો સીઆઈએ સાથે હતો, કારણ કે બંને એજન્સીઓની કામ કરવાની રીત જ અલગ હતી.
કેવી રીતે?
એફબીઆઈનો ધ્યેય હતો ગુનો ઉકેલવો, આરોપીને પકડીને કોર્ટમાં લઈ જવો, જ્યારે સીઆઈએનો ધ્યેય હતો માહિતી મેળવવી અને પોતાના સ્ત્રોતોને ગુપ્ત રાખવા. જાણે બે અલગ દુનિયા.
અને આના કારણે સંકલન ન થયું.
બિલકુલ. અને પરિણામ શું આવ્યું? સીઆઈએનો જે ખાસ યુનિટ બિન લાદિન પર કામ કરતું હતું, એલેક્સ સ્ટેશન, એમણે એફબીઆઈથી બહુ જ મહત્વની માહિતી છુપાવી.
કઈ માહિતી?
સૌથી ભયાનક કિસ્સો તો એ છે કે જાન્યુઆરી 2000માં સીઆઈએને ખબર હતી કે ખાલિદ અલ મિધહાર અને નવાફ અલ હઝમી નામના બે જાણીતા અલકાયદા ઓપરેટિવ અમેરિકાના વિઝા મેળવી ચૂક્યા છે અને કદાચ દેશમાં આવી પણ ગયા છે.
શું વાત કરો છો? અને આ જ લોકો પછી 911ના હુમલામાં સામેલ હતા?
હા, એ જ લોકો.
અને સીઆઈએ એફબીઆઈને કહ્યું નહીં?
ના, પુસ્તક મુજબ લગભગ 1.5 વર્ષ સુધી આ માહિતી એમણે શેર ન કરી.
1.5 વર્ષ?
હા. આ બે આતંકવાદીઓ અમેરિકામાં ખુલ્લેઆમ ફરતા રહ્યા, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું, ફ્લાઇટ સ્કૂલમાં જોડાયા, અને એફબીઆઈ, જેમની પાસે એમને પકડવાની સત્તા હતી, એ અંધાનામાં જ રહી.
આ તો ભૂલ નહીં, ગુનો કહેવાય.
ચોક્કસ. જ્હોન ઓનિલ યુએસએસ કોલ હુમલાની તપાસમાં પણ આવી જ હતાશા અનુભવી ચૂક્યા હતા, જ્યાં એમને પૂરી માહિતી નહોતી મળતી.
આ સાંભળીને જ આમ ગુસ્સો આવે છે. અને આ બધું ધીમે ધીમે 911 તરફ જઈ રહ્યું હતું.
બિલકુલ. પુસ્તકનો જે છેલ્લો ભાગ છે એ આ ષડયંત્રની વિગતો પર પ્રકાશ પાડે છે. હુમલાખોરોની તૈયારીઓ, અમેરિકામાં એમની ગતિવિધિઓ.
અને એ પણ બતાવે છે કે કેટલી બધી તકો હતી જ્યારે આ પકડી શકાયું હોત.
હા, પણ સિસ્ટમની નિષ્ફળતાને કારણે શક્ય ન બન્યું. દરેક વખતે ક્યાંક ને ક્યાંક ગાબડું રહી ગયું.
અને પછી પેલો દુઃખદ વળાંક આવ્યો. જ્હોન ઓનિલનું સિસ્ટમથી એટલા કંટાળ્યા કે ઓગસ્ટ 2001માં એફબીઆઈ છોડી દીધું.
હા, અને નોકરી ક્યાં લીધી? વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં સિક્યોરિટી ચીફ તરીકે.
અને 11 સપ્ટેમ્બર?
11 સપ્ટેમ્બરના રોજ એ જ ઇમારતો પર થયેલા હુમલામાં એમનું મૃત્યુ થયું. જે દુશ્મનનો એ વર્ષોથી પીછો કરતા હતા એના જ હાથે, અને એ જગ્યાએ જેની સુરક્ષાની જવાબદારી એમણે મળી હતી. આનાથી મોટી કરુણાંતિકા શું હોઈ શકે?
અકલ્પનીય. આખી વાત સાંભળીને ખરેખર સ્તબ્ધ થઈ જવાય. ચાલો હવે થોડું પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે બોધપાઠ છે, એના પર ધ્યાન આપીએ. આટલી મોટી જટિલ કહાનીમાંથી આપણે શું શીખી શકીએ?
મને લાગે છે સૌથી પહેલો અને સૌથી સ્પષ્ટ પાઠ એ છે કે સરકારી વિભાગો હોય કે મોટી કંપનીઓ હોય, એમની વચ્ચેની જે આંતરિક ખેંચતાણ હોય છે ને,
હા,
અને માહિતી છુપાવવાની જે વૃત્તિ હોય છે, એ કેટલી ઘાતક બની શકે છે. સીઆઈએ અને એફબીઆઈ વચ્ચેની દિવાલ એ ખરેખર કોઈ જેલની દિવાલ કરતાં પણ વધારે મજબૂત સાબિત થઈ.
માહિતીને સહિયારું હથિયાર ન ગણ્યું, પણ પોતાની માલિકીની વસ્તુ ગણી.
બરાબર. બીજો મુદ્દો છે વિચારધારાની તાકાત. અલકાયદા કંઈ ખાલી ગુનેગારોનો ટોળો નહોતો.
ના,
એની પાછળ સૈયદ કુતુબથી શરૂ થયેલી એક બહુ શક્તિશાળી વિચારધારા હતી, જેણે એના સભ્યોને આત્મઘાતી હુમલા કરવા સુધીની પ્રેરણા આપી. એટલે વિચારધારાના પ્રભાવને ક્યારેય ઓછો ના આંકવો જોઈએ.
ત્રીજું, ઇતિહાસમાં વ્યક્તિઓનું મહત્વ. આપણે ઘણીવાર મોટી શક્તિઓ, આર્થિક પરિબળોની વાત કરીએ છીએ.
હા,
પણ આ પુસ્તક બતાવે છે કે વ્યક્તિઓની પસંદગી, એમની મહત્વાકાંક્ષા, એમનો ડર, એમની ભૂલો, આ બધું ઇતિહાસને કેવી દિશા આપે છે. ઓનિલ હોય, બિન લાદેન હોય, ઝવાહેરી હોય.
સાચી વાત છે.
અને એ પણ કે આપણે ઘણીવાર નવા પ્રકારના ખતરાને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ, નહીં?
હા, ચોક્કસ. અમેરિકી તંત્ર બિન લાદેનને શરૂઆતમાં બહુ હળવાશથી લેતું રહ્યું, માત્ર એક નાનો ઉપદ્રવી માનતું રહ્યું.
તેઓ બદલાયેલી દુનિયા અને અસમ પ્રમાણ યુદ્ધ, એટલે કે એસિમેટ્રિક વોરફેરના ખતરાને સમજી જ ન શક્યા. આને સાંસ્કૃતિક અંધાપો પણ કહી શકાય.
અને છેલ્લે વિદેશ નીતિના અણધાર્યા પરિણામો. એક નિર્ણય આજે લઈએ, એના કેવા પડઘા દાયકાઓ પછી પડે. જેમ કે અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘને હરાવવા મુજાહિદ્દીનોને મદદ કરવી.
એ વખતે તો સાચું લાગ્યું હશે.
હા, ટૂંકા ગાળા માટે ફાયદાકારક લાગ્યું, પણ લાંબા ગાળે એણે અલકાયદા જેવા રાક્ષસને જન્મ આપ્યો, એટલે આજના નિર્ણયો લેતી વખતે ભવિષ્યનો વિચાર કરવો બહુ જ જરૂરી છે.
આ બધામાંથી સૌથી વધારે દુઃખ તો એ વાતનું થાય છે કે આ બધું રોકી શકાયું હોત, 9/11 ટાળી શકાયો હોત, માહિતી હતી પણ સિસ્ટમ જ નિષ્ફળ ગઈ.
હા, અને પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા ચોંટી જાય, જેમ કે પેલું કુતુબના અમેરિકાના અનુભવ વિશે.
હા, શું કહે છે લેખક?
લેખક કહે છે, કુતુબે અમેરિકાને ભૌતિક ચીજવસ્તુઓ, તુચ્છ મનોરંજન અને આદિમ જાતીયતાથી ગ્રસ્ત આધ્યાત્મિક રીતે ખોખલા સમાજ તરીકે જોયું. આ ઊંડી ઘૃણા તેની કટ્ટર વિચારધારાનો પાયો બની. આ સમજાવે છે કે વિરોધ કેટલો ઊંડો હતો.
અને પેલી FBI CIA દુશ્મનાવટ પરની વાત પણ એટલી જ સચોટ છે.
હા, CIA પાસે એવી માહિતી હતી જે ષડયંત્રનો પડદાફાશ કરી શકી હોત, જ્યારે FBI પાસે તેના પર કાર્યવાહી કરવાનો અધિકાર હતો. પણ તેમની વચ્ચેની દિવાલ માહિતીને સહિયારા હથિયારને બદલે માલિકીની વસ્તુ ગણવામાં આવતી.
કેટલી સરળ પણ ધારદાર વાત.
અને જ્હોન ઓનિલના પોતાના શબ્દો, જે એમણે હુમલા પહેલા કહેલા, એ યાદ આવે છે.
શું કહ્યું હતું એમણે?
નિશાન આપણે છીએ અને તેઓ આવી રહ્યા છે. બધી વાતો, બધા પુરાવા યુનાઇટેડ સ્ટેટ્સની અંદર એક મોટા હુમલા તરફ ઇશારો કરે છે. મને ખબર નથી ક્યારે અને ક્યાં, પણ તે આવી રહ્યું છે.
એમાં એમની લાચારી પણ દેખાય છે ને ભવિષ્યવાણી પણ.
હા, અને અલ કાયદાની રણનીતિ પરનું અવલોકન પણ બહુ મહત્વનું છે.
કેવું?
બિન લાદેન અને ઝવાહિરી સમજતા હતા કે તેમની શક્તિ અમેરિકાની લશ્કરી તાકાતની બરાબરી કરવામાં નહીં, પણ તેના પ્રતીકો પર હુમલો કરવામાં રહેલી છે.
એમનો ધ્યેય એક મોટો અપ્રમાણસર પ્રતિભાવ ઉશ્કેરવાનો હતો, જે અમેરિકાને આર્થિક અને નૈતિક રીતે થકવી દે અને મુસ્લિમ વિશ્વમાં યુદ્ધમાં ખેંચી લાવે. એટલે 911 ખાલી નફરતનું કૃત્ય નહોતું, પણ એક ગણતરીપૂર્વકની ચાલ હતી એમને.
બરાબર, એક ઉશ્કેરણી હતી. આ બધા વિચારો ખાલી ઇતિહાસકારો કે નેતાઓ માટે નથી, આપણા રોજિંદા જીવનમાં, આપણા કામકાજમાં પણ આમાંથી ઘણું શીખવાનું મળે છે.
હા, જેમ કે કોઈ પણ સંસ્થા હોય કે કંપની હોય, એમાં જુદા જુદા વિભાગો વચ્ચે તાલમેલ અને માહિતીની આપ લે કેટલી જરૂરી છે.
બિલકુલ.
જો એક ટીમ બીજી ટીમથી માહિતી છુપાવે તો કેવી મોટી ગડબડ થઈ શકે. આ સાયલો મેન્ટાલિટી તો બધે જ નુકસાન કરે.
સાચી વાત છે. અને બીજું, કોઈ પણ સમસ્યા હોય, એને સમજવી હોય તો એના મૂળ સુધી જવું કેટલું જરૂરી છે. ખાલી ઉપર ઉપરથી જોઈને નિર્ણય ન લેવો.
હા, એની પાછળના ઊંડા કારણો સમજવા જોઈએ, ભલે એ સાંસ્કૃતિક હોય, ઐતિહાસિક હોય કે મનોવૈજ્ઞાનિક.
ગુપ્તચર એજન્સીઓ માટે તો આ પુસ્તક એક કેસ સ્ટડી જેવું છે કે ખાલી ડેટા ભેગો કરવો પૂરતો નથી. એ ડેટાને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચાડવો અને એનું વિશ્લેષણ કરવું, ટપકા જોડવા, એ વધુ મહત્વનું છે.
અને સામાન્ય નાગરિક તરીકે આપણે શું શીખી શકીએ?
મને લાગે છે એ સમજાય કે મોટી ઘટનાઓ પાછળ પણ આખરે તો માણસો જ હોય છે, એમની લાગણીઓ, એમની ભૂલો, એમની પસંદગીઓ.
હા,
અને એ પણ કે શક્તિશાળી સંસ્થાઓ પણ ભૂલો કરી શકે છે, અને નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આપણે જાગૃત રહીએ અને તેમને જવાબદાર ઠેરવીએ.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે એ છે કે આટલી મોટી ટ્રેજેડી ખરેખર ટાળી શકાય એવી હતી. આ જાણવું બહુ બહુ વ્યથિત કરનારું છે. નાની નાની લાગતી સંસ્થાકીય ખામીઓ, પેલો અહંકાર, એ કેટલા વિનાશક પરિણામો લાવી શકે છે.
અને મારા માટે બે મુખ્ય વિચારો ઉભરી આવ્યા છે. પહેલું, એક વ્યક્તિના વિચારો, જેમ કે સૈયદ કુતુબના, એ કેવી રીતે પેઢીઓ સુધી અસર કરી શકે છે અને ઇતિહાસનો રસ્તો બદલી શકે છે.
સાચી વાત.
અને બીજું, જ્હોન ઓનિલ જેવા એક સમર્પિત વ્યક્તિની સિસ્ટમ સામેની લડાઈ અને એનો કરુણ અંત, એ બતાવે છે કે ક્યારેક સિસ્ટમની ખામીઓ વ્યક્તિગત નિષ્ઠા પર પણ કેટલી ભારે પડી શકે છે. ઇતિહાસ ખાલી મોટા નિર્ણયોનો સરવાળો નથી હોતો, પણ આવી અસંખ્ય નાની મોટી માનવીય કથાઓનો સંગમ હોય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.